હરિભક્તો સાથે મહિમાની વાતો. ત્યાર પછી આસો માસમાં ગામ માલણિયાથી મુક્તરાજ ચતુરભાઈ, ભૂરાભાઈ, ત્રિભુવનભાઈ તથા દેવચંદ ને તલકસી આદિ પાંચ હરિભક્તો બાપાશ્રીના દર્શન કરવા ભૃષપુર ગયેલ હતા. તે વખતે તેમના પર ઘણી પ્રસન્નતા જણાવી પોતે મળ્યા ને ઠાકોરજીના થાળ કરાવી સૌને જમાડ્યા. એ વખતે બ્રહ્મચારી નિર્ગુણાનંદજી એક સંત સાથે ભુજથી દર્શન કરવા આવેલા. તેમ બારગામના થોડા હરિભક્તો ભૃષપુરમાં હોવાથી સભામાં કથા વાર્તાનો પ્રસંગ બહુ સારો ચાલતો. બ્રહ્મચારી નિર્ગુણાનંદજી પર બાપાશ્રીની અત્યંત પ્રસન્નતા હોવાથી તે બેઠા હોય ત્યારે પોતે મૂર્તિના સુખની ચમત્કારી વાતો કરતા ને કોઈ વાર એ પ્રશ્ન પૂછે તેના પોતે ઉત્તર કરતા. પછી તો સવાર સાંજ બાપાશ્રી તેમને હાર પહેરાવે, ચંદન ચર્ચે, મળે, રમૂજ કરે એમ બહુ પ્રકારે સુખ આપતા રોજ બપોરે કાળી તલાવડીએ નાહવા જાય. પછી જે દિવસ બ્રહ્મચારી નિર્ગુણાનંદજીને ભૂત જવું હતું તે દિવસ પણ અતિ રાજીપો જણાવી કાળી તલાવડી સુધી ભેળા વળાવવા ચાલ્યા ને ત્યાં નાહ્યા. નાતા નાતા બાપાશ્રી સૌ પર પાણીના લોટા રેડી જળમાં ઉઘાડે શરીરે બે વાર મળ્યા. પછી બહાર નીકળી વસ્ત્રો બદલી ફરીવાર મળતા બોલ્યા છે, આ મળવું બહુ મોઘું છે પણ સોગા થયા એટલે મળાય છે. આમ કહી પોતાના ગુંજામાંથી પાન બીડીની પ્રસાદી કાઢી સૌને વહેંચી. એ વખતે બ્રહ્મચારી પાણી લાવ્યા તે પોતે પીધું ને માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા. પછી ત્યાંથી ભુજ જવાની રજા આપી. એક દિવસ પોતે સવારમાં પૂજા કરી ઘેર ગયેલા તે થોડી વારે આવ્યા ને સભામાં મધ્ય પ્રકરણનું 36મું વચનામૃત વંચાતું હતું. તે જોઈ પૂછ્યું છે, શું પ્રસંગ ચાલે છે? ત્યારે ત્રિભુવનભાઈ કહે, બાપા, આમાં શ્રીજી મહારાજની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવાના ચાર ઉપાયની વાત આવી ને પછી એમ કહ્યું છે, જેના ઉપર ભગવાન કૃપા કરે તેની વાત જુદી. ત્યારે બાપાશ્રી કહે, આ વખતે મહારાજને મોટાની કૃપા તો ઘણી છે પણ જીવ ગરજું થઈને કૃપાનો ઉપયોગ કરી શકતો નથી. મોટા મોટાએ આ દેહ ચિંતામણી જેવો કહ્યો છે, તેથી જો સવળું ચિંતવતા આવડે તો મહારાજના સુખમાં ચાલ્યું જવાય. પણ જીવને ત્રણ ગુણ બહુ નડે છે. સત્વગુણ સારો કહેવાય છે પણ એ મલિન સત્વ છે. મલિન સત્વવાળાને જરાક છંછેડ્યો હોય તો ક્રોધે ભરાઈ જાય, પછી એ ક્રોધ વડે મહારાજ તથા મોટા મુક્તમાં દોષ પલઠે, તેથી એને ઘણું નુકસાન થઈ જાય. પણ એ ત્રણ ગુણે રહિત થઈને વર્તે ત્યારે તેને કોઈ ઉપર ક્રોધ કે બીજા ગાઢ થાય નહીં. પછી મહારાજને મોટાની કૃપાએ અલૌકિક દ્રષ્ટિએ વર્ત્યા કરે ને ભગવાનને સુખે સુખીઓ થઈ જાય. થોડી વાર પછી વળી એમ વાત કરી છે, જેવો પરોક્ષ એટલે ધામના મુક્તનો મહિમા છે તેવો જ પ્રત્યક્ષ દ્રષ્ટિગોચર વર્તતા હોય તેનો મહિમા સમજે તો ઝટ કામ થઈ જાય. આ વખતે શ્રીજી મહારાજે સત્સંગમાં અનાદિ મુક્તને મોકલ્યા છે. તે શ્રીજી મહારાજની મૂર્તિનો રસ લઈને તે રસ સત્સંગમાં સૌને આપે છે. તેણે કરીને નાના મોટા અનેક સુખિયા થાય છે. ભગવાનનું સુખ તો જે ઠેકાણેથી આવતું હોય ત્યાંથી જ પમાય. મુક્ત તો મહારાજના પડછંદા છે. તે જેમ આ ડુંગરામાં જઈને કોઈ બોલે તે બોલનારના જેવા જ પડછંદા બોલે તેમ છે. શ્રીજી મહારાજનો મહિમા ને સુખ અપાર છે. તે મુક્ત મળ્યા વિના સમજાય કે પમાય નહીં ને મોટા મુક્તને એ દિવ્ય સુખ આપવું તેમાં કાંઈ વાર ન લાગે. પણ જીવ પાત્ર નહીં તેથી જીલી શકે નહીં. જેમ માટીના વાસણમાં પાણી નાખેલ હોય પણ કાણું પડે કે પાણી નીકળી જાય તેમ પાત્ર થયા વિના મહારાજનું સુખ ટકી શકે નહીં. માટે પાત્ર થઈને મોટાના વચન અધરથી ઝીલવા. આપણે તો શ્રીજી મહારાજ પ્રગટ થયા ત્યારથી શરદ ઋતુ બેઠી છે ને સ્વાંતના વરસાદ થાય છે. જો અનાદિમુક્તના શબ્દ શ્રદ્ધાને વિશ્વાસ સહિત ઝીલે તો પુરુષોત્તમ રૂપ થઈ જાય. આજ તો પુરુષોત્તમના અનાદિમુક્ત આવ્યા છે. તેણે સદગુરુ ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામીની સભામાં જીવોને બેસાડ્યા છે. પણ જીવ જો અપૂર્ણપણું રાખે તો તેના અભાગ્ય. મહારાજ ને મોટા મુક્ત તો કેવળ દયાએ કરીને જીવોના મોક્ષ કરવા સારું આ પૃથ્વી પર દેખાય છે એવું જાણી તેમનો મહિમાએ સહિત કેફ રાખવો. આ લોકમાં પણ સૌને વધારે પૈસા હોય તેના જેવા થવાના સંકલ્પ રહે છે. તેમ આપણે મહારાજની આજ્ઞા પાળી મોટા મોટા મુક્તો સદગુરુ ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, પર્વતભાઈ જેવા થવાની ત્વરા રાખવી. જગતમાં કોઈ વાઘરીના વૈભવને ઈચ્છતા નથી, તેમ સત્સંગમાં ઉતરતા જેવા થવા ઈચ્છવું નહીં. મહારાજના મુક્તનો મહિમા તો અતિશય સમજવો, કારણ કે મહારાજના સુખનું દ્વાર મુક્ત છે. પણ સમજ્યા વિના મહિમા કહે ને આજ્ઞા ઉપર સુરત ન રાખે તો મોટી ખોટ આવે. કેટલાક તો એકબીજામાં દાદા ખાચર, મૂળજી બ્રહ્મચારી, બ્રહ્માનંદ સ્વામી એવા એવા નામ ઠરાવી મોટપ કહે ને આજ્ઞા પાળવાનું તો કાંઈ ઠેકાણું એ ન હોય. તેથી મોક્ષરૂપી કામ ન સરે, ઉલટો મહારાજનો કોપ થાય. માટે આજ્ઞામાં ખબરદાર રહેવું. આસો સુદ પૂનમના રોજ દહીસરાવાળા મુક્તરાજ કેસરાભાઈના દીકરા ખીમજીભાઈ દર્શને આવ્યા. તેમણે વાત કરી છે, મારા બાપા આજ ક્ષત્રિય દર્શન કરવા આવવાના છે. તે વાત સાંભળી બાપાશ્રીએ હરિભક્તોને કહ્યું છે, ચાલો આપણે કેસરાભાઈના સામા જઈએ. એમ કહી સૌની સાથે કાળી તલાવડીએ છત્રી છે ત્યાં જઈ નારાયણપુરના રસ્તા તરફ જોયું તો 5 હરિભક્તો ચાલે આવતા જણાયા. ત્યારે બાપાશ્રી કહે, એ એમને એમ ગામને માર્ગે ચાલ્યા જશે, માટે આપણે એક લુગડું ઊંચું ઝાલી રાખી તેમને ખબર કરો, એટલે આપણને જોઈને એ પરબારા અહીં આવે. પછી હરિભક્તોએ લુગડું ઊંચું ઝાલી રાખ્યું. તે જોઈ એ હરિભક્તો પાધરા છત્રી આવે, પણ કેસરાભાઈ સાથે નહીં. પછી બાપાશ્રીએ ગાડા માર્ગે જોયું તો ઘોડી ઉપર બેસીને 2 હરિભક્તોએ સહિત આવતા દેખાણા. થોડી વારે ઢુગડા આવ્યા કે તુરત ઘોડીથી હેઠે ઉતર્યા. ત્યારે બાપાશ્રી સામા ચાલીને મળ્યા, તેથી પોતે ગદગદ થઈ ગયા ને બોલ્યા, જે ભાઈ આમ ને આમ સાથે ને સાથે રાખજો. ત્યારે બાપાશ્રી કહે, તમે ક્યાં જુદા છો, આપણે તો સદાય સાથે જ છીએ. પછી બાપાશ્રી તથા કેસરાભાઈ છત્રીએ દર્શન કરી વંડાની અંદર દક્ષિણાદિ ખૂણમાં ઉત્તરાદે મુખે બેઠા ને સામા સર્વે હરિભક્તો બેઠા. તે વખતે કેસરાભાઈએ બાપાશ્રી તથા સૂરજબાના મહિમાની ઘણીવાર વાતો કરી અને બાપાશ્રીએ પણ મૂર્તિના સુખની વાતો કરી. પછી મુક્તરાજ કેસરાભાઈને નારાયણપુર જવું હતું, તેથી એ સૌને મળી ઘોડીએ બેસી નારાયણપુર ગયા ને બાપાશ્રી હરિભક્તોએ સહિત કાળી તલાવડીમાં નાહ્યા ને પરસ્પર મળ્યા. પછી હેત રૂચિવાળાની વતી મળ્યા ને પાણીમાંથી બહાર નીકળી થોડીવાર છત્રી પાસે આવી બેઠા ને માલણીયાથી આવેલા મુક્તરાજ ચતુરભાઈ આદિ હરિભક્તોને હાથમાં જળ આપી મૂર્તિમાં રાખવાના આશીર્વાદ આપ્યા ને બોલ્યા, જે તમારી 71 પેઢીઓનો ઉદ્ધાર થઈ ગયો. પછી હરિભક્તો કહે, બાપા મૂર્તિ પધરાવો. ત્યારે પોતે બોલ્યા, જે મૂર્તિ તો પધરાવેલી જ છે, પણ સ્મૃતિ રાખતા રાખતા જણાશે. એમ કહી ત્યાંથી સૌ મંદિરમાં આવ્યા. બીજે દિવસ પોતે હરિભક્તોએ સહિત વાડીએ પધાર્યા હતા ત્યારે એમ વાત કરી, જે આ જીવને વર્તમાન ધરાવે એટલે અનંત જન્મના કર્મ શ્રીજી મહારાજને ચરણે મુકાવે છે, ત્યાર પછી કર્મ થઈ જાય તો તેનું પ્રાયશ્ચિત કરવું. તે કર્મ ચાર પ્રકારના છે. જો ઝીણા જંતુઓ અજાણમાં મરી જાય તો સ્વામિનારાયણ નામના મહામંત્રનો જપ કરવો, તેણે કરીને એ જંતુનો મોક્ષ થાય ને આપણું પ્રાયશ્ચિત થાય. બીજું, મનમાં વર્તમાન બહાર સંકલ્પ થઈ જાય તો મહારાજ તથા મોટા મુક્તને સંભાળી પ્રાર્થના કરવી ને જતા આવતા જે કોઈ હરિભક્ત રસ્તામાં મળે તેને હેતે સહિત બે હાથ જોડી જય સ્વામિનારાયણ કરવા. ત્રીજું, દેશકાળે વર્તમાનમાં ફેર પડી જાય તો સંતોને પૂછીને એ કહે તે પ્રમાણે પ્રાયશ્ચિત કરવું. ચોથું, પશુ પક્ષી કે કૂતરા બિલાડા આદિ અજાણમાં મરી જાય તો તેનું પણ પ્રાયશ્ચિત કરી નાખવું, ને ભગવાનના ભક્તનો અવગુણ તો ક્યારેય લેવો જ નહીં, ને જાણે અજાણે જો અવગુણ લેવાઈ જાય તો દીન આધીન થઈ માફી માંગવી. એમ વાત કરતા હરિભક્તોને સાથે લઈ બાપાશ્રી કાકરવાડીએ ગયા. ત્યાં વાડીમાં આટો દઈને આવતા ઉગમણી તરફ મોકલી આવી, ત્યાં બેઠા. પછી ત્રિભુવનભાઈએ પ્રાર્થના કરી છે, બાપા કૃપા પ્રસાદી આપો. ત્યારે બાપાશ્રી કહે, મહારાજ તથા મોટા મુક્તને આપવામાં કાંઈ વાર ન લાગે, પણ મોટા તો એક મૂર્તિ જ રાખે છે, તે કહો તો મૂર્તિ આપીએ. એમ કહી સૌના હાથ જાલીને એમ આશીર્વાદ આપ્યો છે, તમને સર્વેને તથા હેત રૂચિવાળાને વ્યતિરેક મૂર્તિના સુખમાં મૂક્યા. એમ કહી સૌને મળ્યા ને રાજી થઈને માથે હાથ મૂક્યા. પછી રત્ના ભક્તની વાત કરી છે, તેમણે દેહ મૂક્યો ત્યારે જેમ મણીનો ઘાટ બંધાઈ જાય તેમ આખા બ્રહ્માંડમાં મુક્ત ઠસાઠસ ભરાઈ ગયા. પછી તેને એવો સંકલ્પ થયો છે, હવે મહારાજ પાસે કેમ જવાશે? એમ વિચારી પોતાની પાસે સંત હતા તેમને એ વાત કરી. ત્યારે તે કહે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન્ય કરો. આથી તેમણે એમ કરવા માંડ્યું કે તુરત મુક્તોની વચ્ચે રસ્તો દેખાણો, એટલે મહારાજના અલૌકિક દિવ્ય સુખમાં પહોંચી ગયા. વળી બીજે દિવસ કાકરવાડીએ આવ્યા ત્યારે આંબા નીચે બેસીને એમ વાત કરી છે, મહારાજના મુક્તને વિશે મનુષ્ય ભાવ ન આવે ને સદાય દિવ્ય ભાવ રહે તો અખંડ આનંદના સમુદ્રમાં ઝીલાય. મુક્ત તો પુરુષોત્તમ ભગવાનની સભાના છે, તો પણ કેટલાક અક્ષરના મુક્ત કહે છે, તે તો પ્રથમથી શબ્દ પ્રવર્તેલ છે તેથી એમ કહેવાય છે. પણ જે અક્ષર દરજ્જાવાળા છે તેની સભા તો જુદી જ છે, અને અક્ષરધામ છે તે તો મહારાજના અંગનો પ્રકાશ છે. એમ કહી હરિભક્તો નહાતા હતા ત્યાં આવી પોતાને હાથે લોટા ભરી સૌને માથે પાણી રેડી નવરાવ્યા, ને ત્યાંથી ચાલતા વાડીના શેઢા પર દડિંગાનું ઝાડ હતું તેમાં બે ફળ હતા તે ઉતારવા સૌને કહ્યું, એટલે હરિભક્તોએ પાંચ સાત પથરાના ઘા કર્યા પણ પડે નહીં. પછી પોતે લાકડી વતે ડાળને નમાવી એક ફળ ઉતાર્યું, ને બીજા ફળ માટે પોતે ઝાડ પર ચડીને ઉતારી આવ્યા, ને સૌને પ્રસાદી આપીને કહ્યું છે, નિશ્ચયને મહાત્મ્ય રૂપી ખટાઈ ચડે એટલે કાંઈ વાંધો ન રહે. એમ કહી વાતો કરતા કરતા હરિભક્તોએ સહિત મંદિરમાં આવ્યા.